એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ જેનું નામ છે ઓફ બોયઝ એન્ડ મેન અને એના લેખક છે રિચાર્ડ રીવ્ઝ. આ પુસ્તક એમ કે આજના સમયમાં પુરુષો અને છોકરાઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે એના પર ધ્યાન દોરે છે.
હા, બિલકુલ. અને આ વિષય ખરેખર મહત્વનો છે કારણ કે આ માત્ર પુરુષોનો પ્રશ્ન નથી પણ આખા સમાજ સાથે જોડાયેલો છે. શિક્ષણ હોય, નોકરી હોય કે પછી કુટુંબ, લેખક કહે છે કે આ બધા ક્ષેત્રોમાં કંઈક એવું બની રહ્યું છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે.
બરાબર. એટલે આ ફેરફારોને સમજવા એ, જેમ તમે કહ્યું, સમાજની સુખાકારી અને બધા માટે સમાન તકો ઊભી કરવા માટે પણ જરૂરી છે. તો ચાલો આ મુદ્દાને થોડો ઊંડાણથી સમજીએ. શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ રિચાર્ડ વી રીવ્ઝ? એમનો પરિચય શું છે?
ચોક્કસ. રિચાર્ડ રીવ્ઝ એ મૂળ બ્રિટિશ છે પણ હવે અમેરિકામાં કામ કરે છે. એ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન, જે વોશિંગ્ટનમાં એક મોટી થિંક ટેન્ક છે, ત્યાં સિનિયર ફેલો છે. એમનું કામ મુખ્યત્વે સામાજિક ગતિશીલતા, એટલે કે સમાજમાં લોકોની સ્થિતિ કેવી રીતે બદલાય છે, અસમાનતા અને કુટુંબના માળખા પર રહ્યું છે. એમનું બીજું પુસ્તક ડ્રીમ હોર્ડર્સ એ પણ ચર્ચામાં હતું ને?
હા હા, બિલકુલ. ડ્રીમ હોર્ડર્સ પણ એમનું જાણીતું પુસ્તક છે. રીવ્ઝની વાઘ એટલે ખાસ છે કારણ કે એક તો એ મુખ્યધારાના વિચારક ગણાય છે, થોડા મધ્યમ ડાબેરી કહી શકાય. એટલે એ જ્યારે પુરુષોના મુદ્દા ઉઠાવે ત્યારે એને સહેલાઈથી નકારી ન શકાય.
એટલે કે એ કોઈ એકતરફી વાત નથી કરતા એમ?
ના ના, એ પુરાવા, આંકડા એના આધારે વાત કરે છે. બીજું, એ આ મુદ્દાને કોઈ ઓળખની રાજનીતિના ચશ્માથી નથી જોતા પણ વ્યાપક સામાજિક કલ્યાણના સંદર્ભમાં જુએ છે. અને ત્રીજું, જે મને મહત્વનું લાગે છે, એ ત્રણ દીકરાના પિતા છે.
ઓ, એટલે અંગત અનુભવ પણ છે. હા, એટલે એમના લખાણમાં ખાલી આંકડા નથી પણ એક સમજ અને સહાનુભૂતિ પણ છે. એ જાણે છે કે આ લાખો પરિવારોનો વાસ્તવિક પ્રશ્ન છે.
સમજાયો. તો હવે સીધા પુસ્તક પર આવીએ. મૂળ વાત શું છે? ઓફ બોયઝ એન્ડ મેન શું કહેવા માંગે છે? એનો મુખ્ય તર્ક શું છે?
જુઓ, પુસ્તકનો મૂળ તર્ક એ છે કે આજકાલ, ખાસ કરીને વિકસિત દેશોમાં, પુરુષો અને છોકરાઓ, એ લોકો શિક્ષણ, રોજગાર અને કુટુંબ, આ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં એક ઊંડી માળખાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે.
માળખાકીય કટોકટી એટલે કે આ કોઈ ઉપર છલ્લી વાત નથી?
બિલકુલ નહીં. લેખક બહુ સ્પષ્ટ છે કે આ કોઈ કલ્ચર વોર નથી, સ્ત્રીઓની પ્રગતિ સાથેની કોઈ હરીફાઈ નથી કે પુરુષોની કોઈ નૈતિક નિષ્ફળતા પણ નથી.
તો પછી કારણ શું છે?
કારણ છે મોટા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ફેરફારો. દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે પુરુષોની જે પરંપરાગત ભૂમિકાઓ હતી, જેમ કે ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિ, એ હવે પહેલાં જેવી રહી નથી. પણ એની જગ્યાએ નવી સ્પષ્ટ ભૂમિકાઓ શું હોય એના માટે કોઈ તૈયાર રસ્તો દેખાતો નથી.
એટલે પુસ્તકનો હેતુ શું, ખાલી સમસ્યા બતાવવાનો છે કે પછી?
ના ના, હેતુ બહુ સ્પષ્ટ છે. આ મુદ્દાને રાજકીય ખેંચતાણમાંથી બહાર લાવીને પુરાવા આધારિત નીતિ વિષયક ચર્ચાના કેન્દ્રમાં લાવવાનું છે. લેખક આંકડાઓ આપે છે, કારણો સમજાવે છે અને સૌથી મહત્વનું નક્કર ઉકેલો સૂચવે છે. એવા ઉકેલો જે છોકરાઓ અને પુરુષોને આ બદલાયેલી દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવામાં મદદ કરે.
બરાબર. એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે હવે જ્યારે સ્ત્રીઓએ યોગ્ય રીતે જ જૂના બંધનો તોડ્યા છે, ત્યારે જે પુરુષો પોતાના પરંપરાગત માળખાના પતન સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તેમને કેવી રીતે મદદ કરવી જેથી તેઓ સમાજમાં નવી સકારાત્મક ભૂમિકા શોધી શકે?
એકદમ સાચું. આ જ કેન્દ્રીય પ્રશ્ન છે.
તો ચાલો હવે પુસ્તકના ભાગો પ્રમાણે વાત કરીએ. પહેલા ભાગમાં સમસ્યાની વાત છે, ખરું ને? શું ખરેખર છોકરાઓનું સંકટ છે?
હા, પહેલો ભાગ એ જ સ્થાપિત કરે છે. લેખક આંકડાઓનો વરસાદ કરે છે, જેમ કે યુએસમાં લગભગ 60% ગ્રેજ્યુએટ ડિગ્રી હવે સ્ત્રીઓ મેળવે છે. કોલેજ ડિગ્રી વગરના પુરુષોનો પગાર દાયકાઓથી સ્થિર છે અથવા ઘટ્યો છે.
શિક્ષણમાં આ તફાવત ક્યારથી દેખાવા માંડે છે?
એ તો નાની ઉંમરથી જ શરૂ થાય છે. લેખક કહે છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ છોકરાઓના ગ્રેડ સરેરાશ ઓછા હોય છે. ADHD જેવી વર્તણૂકીય સમસ્યાઓનું નિદાન પણ છોકરાઓમાં વધુ જોવા મળે છે.
અને સામાજિક સ્તરે
ત્યાં પણ ચિત્ર ચિંતાજનક છે. ઘર વિહોણા લોકો, વ્યસનના શિકાર, આત્મહત્યા કરનારા, સ્ત્રીઓ કરતાં 3-4 ગણ વધુ પુરુષો, જેલમાં કેદીઓ, આ બધામાં પુરુષોનું પ્રમાણ વધારે છે. લેખક કહે છે, આ છૂટા છવાયા આંકડા નથી, પણ કોઈ ઊંડી બીમારીના લક્ષણો છે.
આ તો થઈ સમસ્યાની ઓળખ, પણ લેખક આના કારણો શું ગણાવે છે? શા માટે આવું થઈ રહ્યું છે?
એના માટે બીજો ભાગ છે. કારણોમાં એક રસપ્રદ મુદ્દો છે, જૈવિક અને વિકાસાત્મક તફાવતોનો. લેખક બહુ સાચવીને વાત કરે છે. એ કહે છે કે જીવવિજ્ઞાન એ નિયતિ નથી અને એના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ.
પણ
શું?
પણ એ ન્યુરોસાયન્સના પુરાવા આપે છે કે અમુક તફાવતો છે જ જેને અવગણી ન શકાય, ખાસ કરીને શિક્ષણમાં. દાખલા તરીકે, મગજનો જે ભાગ આપણને આયોજન કરવા, ગુસ્સો કાબૂમાં રાખવા મદદ કરે છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એ છોકરાઓમાં સરેરાશ 2 વર્ષ મોડો પરિપક્વ થાય છે. ઓહ, એટલે નાની ઉંમરે જે શિસ્ત અને લાંબો સમય બેસી રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે, એ કદાચ છોકરાઓ માટે વધુ મુશ્કેલ હોય છે.
બરાબર. લેખકનું સૂચન એ જ છે કે આપણી શિક્ષણ પદ્ધતિ કદાચ અજાણતા જ છોકરીઓના વિકાસના સમયપત્રકને વધુ અનુકૂળ છે. આ એક કારણ થયું. બીજું મોટું કારણ છે આર્થિક.
આર્થિક કારણ એટલે
નોકરીઓનું?
હા, ઉત્પાદન, બાંધકામ જેવા ક્ષેત્રો જ્યાં પરંપરાગત રીતે પુરુષો વધુ હતા, ત્યાં ઓટોમેશન અને ગ્લોબલાઇઝેશનને કારણે નોકરીઓ ઘટી. આ નોકરીઓ ખાલી પૈસા નહોતી આપતી, એ ઓળખ અને ગૌરવ પણ આપતી હતી.
અને એની જગ્યાએ જે નવી નોકરીઓ આવી તે અલગ છે.
હા, મોટાભાગે સેવા ક્ષેત્રમાં છે અથવા તો ઉચ્ચ શિક્ષણ માંગે છે. લેખક HEAL ક્ષેત્રોની વાત કરે છે. હેલ્થ, એજ્યુકેશન, એડમિનિસ્ટ્રેશન, લિટરસી, એટલે કે સ્વાસ્થ્ય, શિક્ષણ, વહીવટ, સાક્ષરતા, આ ક્ષેત્રો વધી રહ્યા છે, પણ એમાં સ્ત્રીઓ વધુ છે. પુરુષો માટે ત્યાં પ્રવેશવું, એના માટે સાંસ્કૃતિક અવરોધો પણ છે. અને કુટુંબમાં શું બદલાયું છે? પિતાની ભૂમિકા વિશે શું કહે છે?
કુટુંબમાં બ્રેડવિનર એટલે કે એકમાત્ર કમાનારની ભૂમિકા ઘટી છે, એટલે પિતાની પરંપરાગત ઓળખ થોડી ધૂંધળી થઈ છે. પણ લેખક આને નકારાત્મક રીતે નથી જોતા.
તો એમાં શું તક છે?
તક એ છે કે હવે પિતાની ભૂમિકા માત્ર પૈસા કમાવવા પૂરતી નથી. સંશોધનો કહે છે કે જે પિતા બાળકના ઉછેરમાં સક્રિય હોય એ બાળકના વિકાસ માટે બહુ જ ફાયદાકારક છે. જ્ઞાનાત્મક વિકાસથી લઈને ભાવનાત્મક નિયંત્રણ સુધી. સમસ્યા એ છે કે સમાજે હજુ આ સંલગ્ન પિતૃત્વ, એન્ગેજ્ડ ફાધરહૂડને પૂરતો ટેકો નથી આપ્યો. જેમ કે પેઇડ પેટર્નિટી લીવ જેવી સગવડો હજુ ઓછી છે.
બરાબર. આ કારણો ખરેખર વિચારવા જેવા છે. હવે સૌથી અગત્યનો ભાગ ઉકેલો. લેખક શું સૂચવે છે? પેલો રેડ શર્ટિંગવાળો વિચાર શું છે એ બહુ સાંભળ્યો છે.
હા, રેડ શર્ટ ધ બોયઝ, એ પુસ્તકનો કદાચ સૌથી વધુ ચર્ચાયેલો અને નક્કર પ્રસ્તાવ છે. એનો સીધો સાધો મતલબ છે, છોકરાઓને શાળામાં છોકરીઓ કરતાં 1 વર્ષ મોડા દાખલ કરવા.
1 વર્ષ મોડા? પણ શા માટે? એનાથી શું ફરક પડે?
ફરક પડે. રિવ્યુઝની દલીલ છે કે આ એક વધારાનું વર્ષ છોકરાઓના મગજને, ખાસ કરીને પેલા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને પરિપક્વ થવાનો સમય આપશે. એનાથી તેઓ શાળાના વાતાવરણ માટે વધુ તૈયાર થશે. આ કોઈ લાડ લડાવવાની વાત નથી, પણ શિક્ષણને બાળકના વિકાસ સાથે જોડવાની વાત છે. લેખક માને છે કે આનાથી શિક્ષણમાં જે જાતિગત તફાવત છે એ ઘણો ઓછો થઈ શકે.
વાહ, આ તો ખરેખર બોલ્ડ વિચાર છે. શિક્ષણ સિવાય રોજગાર માટે શું કહે છે પેલા હિલ ક્ષેત્રો બાબતે?
રોજગાર માટે લેખક કહે છે કે જેમ આપણે છોકરીઓને સ્ટેમ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતમાં લાવવા ખાસ પ્રયત્નો કર્યા, એવા જ પ્રયત્નો પુરુષોને હિલ ક્ષેત્રોમાં લાવવા કરવા જોઈએ.
એટલે કે નર્સિંગ, શિક્ષણ, વહીવટ જેવા કામોમાં.
હા, બરાબર. એના માટે શિષ્યવૃત્તિ, ખાસ ભરતી અભિયાન, મેન્ટરિંગ અને સૌથી અગત્યનું, આ કામો સાથે જે એક ચોક્કસ પ્રકારનો સામાજિક ખચકાટ જોડાયેલો છે પુરુષો માટે, એને દૂર કરવો પડે.
અને પિતૃત્વ માટે શું સૂચન છે?
પિતૃત્વને એક સ્વતંત્ર સામાજિક સંસ્થા તરીકે જોવાની વાત છે. એટલે કે પિતાની ભૂમિકા ફક્ત માતા સાથેના સંબંધ પર આધારિત ન હોવી જોઈએ. એના કાનૂની હક અને જવાબદારીઓ મજબૂત કરવા, સહવાલીપણાને પ્રોત્સાહન આપવું અને સંલગ્ન પિતા બનવાને સમાજમાં માન આપવું, અને પેઇડ પેરેન્ટલ લીવ, જેમાં પિતા માટે ખાસ વાપરો અથવા ગુમાવો જેવો હિસ્સો હોય એની હિમાયત કરે છે.
એટલે આખા પુસ્તકનો સાર એ છે કે પુરુષત્વની એક નવી સકારાત્મક વ્યાખ્યા બનાવવાની જરૂર છે જે આજના જમાનાને અનુરૂપ હોય.
ચોક્કસ, એવી વ્યાખ્યા જે જૂના વર્ચસ્વવાળા મોડલ પર નહીં પણ સંલગ્ન પિતૃત્વ, આધુનિક કામ, હીલ સહિત અને સમાજમાં સક્રિય ભાગીદારી પર આધારિત હોય, અને આ બધાના ફાયદા ખાલી પુરુષોને નહીં પણ આખા સમાજને મળે.
આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કયા કહી શકાય, જો ટૂંકમાં કહેવું હોય તો?
મારા મતે 5 મુખ્ય સંદેશ છે. પહેલો અને સૌથી અગત્યનો, આ કટોકટી માળખાકીય છે, વ્યક્તિગત નિષ્ફળતા નથી. આ સમજવું બહુ જરૂરી છે. દોષ દેવાને બદલે સિસ્ટમમાં શું સુધારી શકાય એ જોવું.
બીજો,
લિંગ સમાનતા એ ટુ વે સ્ટ્રીટ છે. જેમ સ્ત્રીઓના અવરોધો દૂર કરવા જરૂરી છે, એમ પુરુષો જ્યાં પાછળ છે ત્યાં ધ્યાન આપવું પણ જરૂરી છે. સાચી સમાનતા એમ જ આવે. આપણા દેશમાં પણ આ વિચાર જરૂરી છે.
ત્રીજો સંદેશ પેલો જૈવિક તફાવતવાળો લાગે છે.
હા, ત્રીજો, જીવ વિજ્ઞાનને સમજો પણ નિયતિ ન માનો. વિકાસના તફાવતો સ્વીકારીને વધુ સારી સિસ્ટમ બનાવો, ખાસ કરીને શિક્ષણમાં. બધા માટે એક જ લાકડી હાંકવાને બદલે થોડી લવચિકતા જરૂરી છે.
ચોથો પિતૃત્વ વિશે હશે.
બરાબર, ચોથો, પિતૃત્વની પુનઃવ્યાખ્યા કરો. કમાનારથી આગળ વધીને કાળજી લેનાર પિતાની ભૂમિકાને મહત્ત્વ આપો. અને પાંચમો, ઉકેલો પુરાવા આધારિત અને વ્યવહારુ હોવા જોઈએ, રાજકારણથી પર.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે તરત યાદ રહી જાય, એવા કેટલાક પર વાત કરીએ?
હા, ચોક્કસ. એક વિચાર જે મને ગમ્યો, સમસ્યા એ નથી કે પુરુષો નિષ્ફળ છે, સમસ્યા એ છે કે દુનિયા બદલાઈ છે અને તેઓ તાલ મિલાવવા સંઘર્ષ કરી રહ્યા છે. તેમને મદદ કરવાની જરૂર છે, ઠપકો આપવાની નહીં. આમાં કેટલી સહાનુભૂતિ છે.
અને પેલો સમાનતાવાળો, લિંગ સમાનતા દ્વિમાર્ગી છે, સ્ત્રીઓના અવરોધો દૂર કર્યા, હવે જ્યાં છોકરાઓ પાછળ છે ત્યાં ધ્યાન આપવાની હિંમત બતાવો, આ પણ બહુ પાવરફુલ છે.
અને પેલું હીલવાળું તો એકદમ સીધું છે. જેમ સ્ટેમમાં વધુ છોકરીઓ જોઈતી હતી, એમ હીલમાં વધુ પુરુષોની જરૂર છે. આ ભવિષ્યની નોકરીઓ તરફ ઇશારો કરે છે.
અને છેલ્લે રેડ શર્ટિંગ વિશે, છોકરાઓને મોડા શાળાએ મોકલવા એ લાડ નથી, એ શિક્ષણને તેમના વિકાસ સાથે મેળવવાની કોશિશ છે. આ સિસ્ટમ સુધારવાની વાત છે, વ્યક્તિને દોષ દેવાની નહીં.
તો આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? માની લો કે કોઈ માતા પિતા છે કે શિક્ષક છે, એમના માટે આમાંથી શું લેવા જેવું છે?
માતા પિતા માટે કદાચ એ કે પોતાના દીકરાને શાળાએ મોકલતા પહેલા એની ઉંમર સાથે એની તૈયારી પણ જોવી, શાળામાં વાત કરવી કે છોકરાઓ માટે વધુ રમત, વધુ પ્રવૃત્તિઓ શક્ય છે. દીકરાને ફક્ત પરંપરાગત કારકિર્દી નહીં પણ નર્સિંગ કે શિક્ષણ જેવા વિકલ્પો વિશે પણ વિચારવા કહેવું.
શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ માટે પ્રાથમિક શાળામાં પુરુષ શિક્ષકો લાવવા એ મોટો ફરક પાડી શકે છે. છોકરાઓ માટે રોલ મોડેલ બને અને કદાચ શિસ્તના નિયમોમાં થોડી છૂટછાટ, જેથી એમની એનર્જી યોગ્ય રીતે વપરાય.
નોકરી બાતાઓ માટે પિતા બને ત્યારે સારી પેડ રજા આપવી એ બહુ મોટું પગલું છે. અને હેલ્થ ક્ષેત્રોમાં પુરુષોને આવકારવા અને જેમ જેમ નોકરીઓ બદલાય તેમ લોકોને નવી સ્કિલ શીખવામાં મદદ કરવી.
અને સરકાર માટે રેડ શર્ટિંગ જેવી પોલિસીનો પ્રયોગ કરવો, એના પરિણામો જોવા, પિતાઓને સપોર્ટ મળે એવા કાયદા બનાવવા, આ બધું લાંબા ગાળે સમાજને ફાયદો કરાવે.
આ બધી વાતચીત પછી મને અંગત રીતે પેલો રેડ શર્ટિંગનો વિચાર બહુ સ્પર્શી ગયો, કે સમાનતા એટલે હંમેશા સરખું કરવું એવું નથી, ક્યારેક જરૂરિયાત પ્રમાણે અલગ કરવું એ પણ સમાનતા તરફનું પગલું હોઈ શકે છે. આ ખરેખર વિચારવા જેવું છે.
અને મને એવું લાગે છે કે સૌથી મહત્ત્વની વાત એ છે કે સાચી લિંગ સમાનતા માટે આપણે બંને પક્ષના પડકારોને સમજવા પડશે. રિવોઝની જેમ દોષારોપણ છોડીને રચનાત્મક ઉકેલો પર ધ્યાન આપવું પડશે. તો જ એવો સમાજ બનશે જ્યાં સ્ત્રી અને પુરુષ બંને ખરા અર્થમાં સાથે મળીને આગળ વધી શકે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
અંતિમ સંગીત